હવે દ્રવ્ય વિશેષનું પ્રજ્ઞાપન કરે છે. તેમાં દ્રવ્યના જીવ અજીવપણા રૂપ વિશેષને નક્કી કરે છે.
દ્રવ્ય જીવ અજીવ ચિત્ત ઉપયોગમય તે જીવ છે, ઉદગલ પ્રમુખ જે છે અચેતન દ્રવ્ય તેહ અજીવ છે.
દ્રવ્ય જીવ અને અજીવ છે ત્યાં ચેતના ઉપયોગમય તે જીવ છે, અને પુદ્ગલ દ્રવ્યાદિક અચેતન દ્રવ્યો તે અજીવ છે. હવે લોક અલોકપણા રૂપ વિશેષ નક્કી કરે છે.
આકાશમાં જે ભાગ ધર્મ અધર્મ કાળ સહિત છે, જીવ પુદ્ગલોથી યુક્ત છે તે સર્વ કાળે લોક છે.
આકાશમાં જે ભાગ જીવને પુદ્ગલથી સંયુક્ત તથા ધર્માસ્તિકાય અધર્માસ્તિકાયને કાળથી સમૃદ્ધ છે તે સર્વકાળે લોક છે. હવે ક્રિયારૂપ અને ભાવરૂપ એવા જે દ્રવ્યના ભાવો તેમની અપેક્ષાએ દ્રવ્યનો વિશેષ નક્કી કરે છે.
ઉત્પાદ વ્યયને ધ્રુવતા જીવ પુદ્ગલાત્મક લોકને પરિણામ દ્વારા ભેદવા સંઘાત દ્વારા થાય છે.
પુદ્ગલ જીવાત્મક લોકને પરિણામ દ્વારા અને સંઘાત વા ભેદ દ્વારા ઉત્પાદ દ્રવ્યને વિનાશ થાય છે. હવે ગુણ વિશેષથી દ્રવ્ય વિશેષ છે એમ જણાવે છે.
જે લિંગથી દ્રવ્યો મહી જીવ અજીવ એમ જણાય છે, તે જાણ મૂર્ત અમૂર્ત ગુણ અતત્પણાથી વિશિષ્ટ જે.
જે લિંગો વડે દ્રવ્ય જીવ અને અજીવ તરીકે જણાય છે તે અતત ભાવ વિશિષ્ટ મૂર્ત અમૂર્ત ગુણો જાણવા. હવે મૂર્ત અને અમૂર્ત ગુણોના લક્ષણ તથા સંબંધ કહે છે.
ગુણ મૂર્ત ઇન્દ્રિય ગ્રાહ્ય તે ઉદ્ગલમય બહુવિધ છે, દ્રવ્યો અમૂર્તિક જે તેના ગુણ અમૂર્તિક જાણજે.
ઇન્દ્રિય ગ્રાહ્ય એવા મૂર્ત ગુણો પુદ્ગલ દ્રવ્યાત્મક અનેકવિધ છે, અમૂર્ત દ્રવ્યોના ગુણો અમૂર્ત જાણવા. હવે મૂર્ત પુદ્ગલ દ્રવ્યના ગુણો કહે છે.
વર્ણ તેમજ ગંધ વળી રસ સ્પર્શ ઉદ્ગલ દ્રવ્યને અતિ સૂક્ષ્મથી પૃથ્વી સુધી વળી શબ્દ ઉદ્ગલ વિવિધ જે.
વર્ણ રસ ગંધ ને સ્પર્શ સૂક્ષ્મથી માંડીને પૃથ્વી પર્યંતના પુદ્ગલને હોય છે. જે વિવિધ પ્રકારનું શબ્દ તે પુદ્ગલ અર્થાત પૌદ્ગલિક પર્યાય છે. હવે અમૂર્ત એવા બાકીના દ્રવ્યોના ગુણો કહે છે.
અવગાહ ગુણ આકાશનો ગતિ હેતુતા છે, ધર્મનો વળી સ્થાન કારણ તારૂપી ગુણ જાણ દ્રવ્ય અધર્મનો. જે કાળનો ગુણ વર્તના ઉપયોગ ભાખ્યો જીવમાં એ રીત મૂર્તિ વિહીનના ગુણ જાણવા સંક્ષેપમાં.
આકાશનો અવગાહ, ધર્મ દ્રવ્યનો ગમન હેતુત્વ અને વળી અધર્મ દ્રવ્યનો ગુણ સ્થાન કારણતા છે. કાળનો ગુણ વર્તના છે, આત્માનો ગુણ ઉપયોગ કહ્યો છે. આ રીતે અમૂર્ત દ્રવ્યોના ગુણો સંક્ષેપથી જાણવા. હવે દ્રવ્યોનું પ્રદેશવત્વ અને અપ્રદેશવત્વ રૂપ વિશેષ જણાવે છે.
જીવ દ્રવ્ય ઉદગલ કાય ધર્મ અધર્મ વળી આકાશને છે સ્વપ્રદેશ, અનેક નહીં વર્તે પ્રદેશો કાળને.
જીવો પુદ્ગલ કાયો ધર્મ અધર્મ અને વળી આકાશ સ્વપ્રદેશોની અપેક્ષાએ અસંખ્યાત અર્થાત અનેક છે, કાળને પ્રદેશો નથી. હવે પ્રદેશી અને અપ્રદેશી દ્રવ્યો ક્યાં રહેલા છે તે જણાવે છે.
લોકે અલોકે આભ લોક અધર્મ ધર્મથી વ્યાપ્ત છે, છે શેષ આશ્રિત કાળને જીવ ઉદગલો તે શેષ છે.
આકાશ લોકાલોકમાં છે, લોક ધર્મને અધર્મથી વ્યાપ્ત છે, બાકીના બે દ્રવ્યોનો આશ્રય કરીને કાળ છે અને તે બાકીના બે દ્રવ્યો જીવો ને પુદ્ગલો છે. હવે પ્રદેશવત્વ અને અપ્રદેશવત્વ કયા પ્રકારે સંભવે છે, ઉદ્ભવે છે તે કહે છે.
જે રીત આભ પ્રદેશ તે રીત શેષ દ્રવ્ય પ્રદેશ છે, અપ્રદેશ પરમાણુ વડે ઉદ્ભવ પ્રદેશ તણો બને.
જે રીતે તે આકાશ પ્રદેશો છે તે જ રીતે બાકીના દ્રવ્યોના પ્રદેશ છે. પરમાણુ અપ્રદેશી છે, તેના વડે પ્રદેશોદ્ભવ કહ્યો છે. હવે કાળાણુ અપ્રદેશી છે એવો નિયમ કરે છે.
છે કાળ તો અપ્રદેશ એક પ્રદેશ પરમાણુ, યદા આકાશ દ્રવ્ય તણો પ્રદેશ અતિક્રમે વર્તે તદા.
કાળ તો અપ્રદેશી છે, પ્રદેશ માત્ર પુદ્ગલ પરમાણુ આકાશ દ્રવ્યના પ્રદેશને મંદ ગતિથી ઓળંગતો હોય ત્યારે તે વર્તે છે, અર્થાત નિમિત્તભૂતપણે પરિણમે છે. હવે કાળ પદાર્થના દ્રવ્ય અને પર્યાય જણાવે છે.
તે દેશના અતિક્રમણ સમ છે, સમય તત્પૂર્વા પરે જે અર્થ છે તે કાળ છે, ઉત્પન્ન ધ્વંસી સમય છે.
પરમાણુ એક આકાશ પ્રદેશને ઓળંગે ત્યારે તેના બરાબર જે વખત તે સમય છે, સમયની પૂર્વે તેમજ પછી એવો જે પદાર્થ છે તે કાળદ્રવ્ય છે, સમય ઉત્પન્ન ધ્વંસી છે. હવે આકાશના પ્રદેશનું લક્ષણ સૂત્ર દ્વારા કહે છે.
આકાશ જે અણુવ્યાપ્ય આભ પ્રદેશ સંજ્ઞા તેહને, તે એક સૌ પરમાણુને અવકાશ. આકાશ દાન સમર્થ છે.
એક પરમાણુ જેટલા આકાશમાં રહે તેટલા આકાશને આકાશ પ્રદેશ એવા નામથી કહેવામાં આવ્યું છે, અને તે સર્વ પરમાણુઓને અવકાશ દેવાને સમર્થ છે. હવે તિર્યક પ્રચય તથા ઉર્ધ્વ પ્રચય જણાવે છે.
વર્તે પ્રદેશો દ્રવ્યને જે એક અથવા બે અને બહુવા અસંખ્ય અનંત છે, વળી હોય સમયો કાળને.
દ્રવ્યોને એક, બે, ઘણા, અસંખ્ય અથવા અનંત પ્રદેશો છે, કાળને સમયો છે. હવે કાળ પદાર્થનું ઉર્ધ્વ પ્રચય નિરન્વય હોવાની વાતનું ખંડન કરે છે.
એક જ સમયમાં ધ્વંસને ઉત્પાદનો સદભાવ છે, જો કાળને તો કાળ તેહ સ્વભાવ સમવસ્થિત છે.
જો કાળને એક સમયમાં ઉત્પાદ અને ધ્વંસ વર્તે છે તો તે કાળ સ્વભાવે અવસ્થિત અર્થાત ધ્રુવ છે. હવે સર્વ વૃત્યાંશોમાં કાળ પદાર્થ ઉત્પાદ વ્યય દ્રવ્ય વાળો છે એમ સિદ્ધ કરે છે.
પ્રત્યેક સમયે જન્મ દ્રવ્ય વિનાશ અર્થો કાળને વર્તે સર્વદા, આજ બસ કાળાણુનો સદભાવ છે.
એક એક સમયમાં ઉત્પાદ દ્રવ્ય અને વ્યય નામના અર્થો કાળને સદાય હોય છે, આજ કાળાણુનો સદભાવ છે. હવે કાળ પદાર્થના અસ્તિત્વની અન્યથા અનુપપત્તિ હોવાથી તેનું પ્રદેશ માત્ર પણ સિદ્ધ કરે છે.
જે અર્થને ન બહુ પ્રદેશ ન એક વા પરમાર્થથી તે અર્થ જાણો શૂન્ય કેવળ અન્ય જે અસ્તિત્વથી.
જે પદાર્થને પ્રદેશો અથવા એક પ્રદેશ પણ પરમાર્થે જણાતો નથી તે પદાર્થને શૂન્ય જાણ કે જે અસ્તિત્વથી અર્થાંતરભૂત છે. હવે એ રીતે જ્ઞેય તત્વ કહીને જ્ઞાન અને જ્ઞેયના વિભાગ વડે આત્માને નક્કી કરતા થકા આત્માને અત્યંત વિભક્ત કરવા માટે વ્યવહાર જીવત્વનો હેતુ વિચારે છે.
સપ્રદેશ અર્થોથી સમાપ્ત સમગ્ર લોક સુનિત્ય છે, તસુ જાણનારો જીવ પ્રાણ ચતુષ્કથી સંયુક્ત જે.
સપ્રદેશ પદાર્થો વડે સમાપ્તિ પામેલો આખો લોક નિત્ય છે, તેને જે જાણે છે તે જીવ છે કે જે ચાર પ્રાણોથી સંયુક્ત છે. હવે પ્રાણો કયા છે તે કહે છે.
ઇન્દ્રિય પ્રાણ તથા વળી બળ પ્રાણ આયુ પ્રાણને વળી પ્રાણ શ્વાસોચ્છ્વાસ એ સૌ જીવ કેરા પ્રાણ છે.
ઇન્દ્રિય પ્રાણ, બળ પ્રાણ, આયુ પ્રાણ તથા શ્વાસ ઉચ્છ્વાસ પ્રાણ એ જીવોના પ્રાણો છે. હવે વ્યુત્પત્તિથી પ્રાણોને જીવત્વનું હેતુપણું તથા તેમનું પૌદ્ગલિકપણું સૂત્ર દ્વારા કહે છે.
જે ચાર પ્રાણે જીવ તો પૂર્વે જીવે છે, જીવશે તે જીવ છે, પણ પ્રાણ તો ઉદગલ દરવ નિષ્પન્ન છે.
જે ચાર પ્રાણોથી જીવે છે, જીવશે અને પૂર્વે જીવતો હતો તે જીવ છે. આમ છતાં પ્રાણો તો પુદ્ગલ દ્રવ્યોથી નિષ્પન્ન છે. હવે પ્રાણોનું પૌદ્ગલિકપણું સિદ્ધ કરે છે.
મોહાદિ કર્મ નિબંધથી સંબંધ પામી પ્રાણનો જીવ કર્મ ફળ ઉપભોગ કરતા બંધ પામે કર્મનો.
મોહાદિક કર્મો વડે બંધાયો હોવાને લીધે જીવ પ્રાણોથી સંયુક્ત થયો થકો કર્મ ફળને ભોગવતા અન્ય કર્મો વડે બંધાય છે. હવે પ્રાણોને પૌદ્ગલિક કર્મનું કારણ પણ પ્રગટ કરે છે.
જીવ મોહ દ્વેષ વડે કરે બાધા જીવોના પ્રાણને, તો બંધ જ્ઞાનાવરણ આદિક કર્મનો તે થાય છે.
જો જીવ મોહ અને દ્વેષ વડે જીવોના પ્રાણોને બાધા કરે છે તો પૂર્વે કહેલો જ્ઞાનાવરણાદિક કર્મો વડે બંધ થાય છે. હવે પૌદ્ગલિક પ્રાણોની સંતતિની પ્રવૃત્તિનો અંતરંગ હેતુ સૂત્ર દ્વારા કહે છે.
કર્મે મલિન જીવ ત્યાં લગી પ્રાણો ધરે છે, ફરી ફરી મમતા શરીર પ્રધાન વિષયે જ્યાં લગી છોડે નહીં.
જ્યાં સુધી દેહ પ્રધાન વિષયોમાં મમત્વ છોડતો નથી ત્યાં સુધી કર્મથી મલિન આત્મા ફરી ફરીને અન્ય અન્ય પ્રાણો ધારણ કરે છે. હવે પૌદ્ગલિક પ્રાણોની સંતતિની નિવૃત્તિનો અંતરંગ હેતુ સમજાવે છે.
કરી ઇન્દ્રિયાદિક વિજય ધ્યાવે આત્મને ઉપયોગને, તે કર્મથી રંજિત નહીં ક્યમ પ્રાણ તેન અનુસરે.
જે ઇન્દ્રિયાદિનો વિજયી થઈને ઉપયોગ માત્ર આત્માને ધ્યાવે છે તે કર્મો વડે રંજિત થતો નથી, તેને પ્રાણો કઈ રીતે અનુસરે? હવે ફરીને પણ આત્માનું અત્યંત વિભક્તપણું સાધવા માટે વ્યવહાર જીવત્વના હેતુ એવા જે ગતિ વિશિષ્ટ પર્યાયો તેમનું સ્વરૂપ વર્ણવે છે.
અસ્તિત્વ નિશ્ચિત અર્થનો કો અન્ય અર્થ ઉપજતો, જે અર્થ તે પર્યાય છે જ્યાં ભેદ સંસ્થાના દિનો.
અસ્તિત્વથી નિશ્ચિત અર્થનું અન્ય અર્થમાં ઉપજતું જે અર્થ તે પર્યાય છે કે જે સંસ્થાનાદી ભેદો સહિત હોય છે. હવે પર્યાયના ભેદ દર્શાવે છે.
તીર્યંચ નારક દેવ નર એ નામ કરમો દૈવડ છે જીવના પર્યાય જે વિશિષ્ટ સંસ્થાના દિકે
મનુષ્ય નારક તિર્યંચ અને દેવ એ નામકર્મના ઉદયાદિકને લીધે જીવોના પર્યાય છે કે જેઓ સંસ્થાનાદિ વડે અન્ય અન્ય પ્રકારના હોય છે. હવે આત્માનું અન્ય દ્રવ્ય સાથે સંયુક્તપણું હોવા છતાં અર્થનિશ્ચાયક અસ્તિત્વને સ્વપરના વિભાગના હેતુ તરીકે સમજાવે છે.
અસ્તિત્વથી નિષ્પન્ન દ્રવ્ય સ્વભાવને ત્રિવિકલ્પને જે જાણે તો તે આત્મા નહીં મોહ પર દ્રવ્ય લહે.
જે જીવ તે અસ્તિત્વ નિષ્પન્ન ત્રણ પ્રકારે કહેલા ભેદોવાળા દ્રવ્ય સ્વભાવને જાણે છે તે અન્ય દ્રવ્યમાં મોહ પામતો નથી. હવે આત્માને અત્યંત વિભક્ત કરવા માટે પરદ્રવ્યના સંયોગના કારણનું સ્વરૂપ વિચારે છે.
આત્મા ઉપયોગ રૂપ ઉપયોગ દર્શન જ્ઞાન છે. ઉપયોગ એ આત્મા તણો શુભ વા અશુભ રૂપ હોય છે.
આત્મા ઉપયોગાત્મક છે. ઉપયોગ જ્ઞાન દર્શન કહેલ છે અને આત્માનો તે ઉપયોગ શુભ અથવા અશુભ હોય છે. હવે આમાં કયો ઉપયોગ પરદ્રવ્યના સંયોગનું કારણ છે તે કહે છે.
ઉપયોગ જો શુભ હોય સંચય થાય પુણ્ય તણો તહી ને પાપ સંચય અશુભથી જા ઉભય નહીં સંચય નહીં.
ઉપયોગ જો શુભ હોય તો જીવને પુણ્ય સંચય પામે છે અને જો અશુભ હોય તો પાપ સંચય પામે છે. તેમના અભાવમાં સંચય થતું નથી. હવે શુભ ઉપયોગનું સ્વરૂપ પ્રરૂપે છે.
જાણે જીનોને જે શ્રદ્ધે સિદ્ધને અણગારને જે સાનુકંપ જીવો પ્રતિ ઉપયોગ છે શુભ તેહને.
જે જીનેન્દ્રોને જાણે છે સિદ્ધોને તથા અણગારોને શ્રદ્ધે છે, જીવો પ્રત્યે અનુકંપાયુક્ત છે, તેને તે શુભ ઉપયોગ છે. હવે અશુભ ઉપયોગનું સ્વરૂપ પ્રરૂપે છે.
કુવિચાર સંગતિ શ્રવણયુત વિષયે કષાયે મગ્ન જે જે ઉગ્રને ઉન્માર્ગ પર ઉપયોગ તેહ અશુભ છે.
જેનો ઉપયોગ વિષય કષાયમાં અવઘાડ છે, કુશ્રુતિ કુવિચાર અને કુસંગતિમાં જોડાયેલો છે, ઉગ્ર છે તથા ઉન્માર્ગમાં લાગેલો છે, તેને તે અશુભ ઉપયોગ છે. હવે પરદ્રવ્યના સંયોગનું જે કારણ તેના વિનાશને અભ્યાસે છે.
મધ્યસ્થ પરદ્રવ્ય હતો અશુભોપયોગ રહિત નહીં, શુભમાં અયુક્ત હું ધ્યાઉં છું, નિજ આત્મને જ્ઞાનાત્મને.
અન્ય દ્રવ્યમાં મધ્યસ્થ થતો હું અશુભોપયોગ રહિત થયો થકું, તેમજ શુભોપયુક્ત નહીં થયો થકું જ્ઞાનાત્મક આત્માને ધ્યાઉં છું. હવે શરીરાદિ પરદ્રવ્ય પ્રત્યે પણ મધ્યસ્થપણું પ્રગટ કરે છે.
દેહ નહીં, વાણી ન, મન નહીં, તેમનું કારણ નહીં, કરતાન કારયિતા ન હનુમંતા, હું કરતાનો નહીં.
હું દેહ નથી, મન નથી, તેમજ વાણી નથી, તેમનું કારણ નથી, કરતા નથી, કારયતા નથી, કરતાનું અનુમોદક નથી. હવે શરીર વાણી અને મનનું પરદ્રવ્ય પણ નક્કી કરે છે.
મન વાણી તેમજ દેહ ઉદ્ગલ દ્રવ્ય રૂપ નિર્દિષ્ટ છે, ને તેહ પુદ્ગલ દ્રવ્ય બહુ પરમાણુઓનો પિંડ છે.
દેહ મન અને વાણી પુદ્ગલ દ્રવ્યાત્મક કહ્યા છે, અને તે દેહાદી પુદ્ગલ દ્રવ્ય પરમાણુ દ્રવ્યોનું પિંડ છે. હવે આત્માને પરદ્રવ્યપણાનો અભાવ અને પરદ્રવ્યના કર્તાપણાનો અભાવ સિદ્ધ કરે છે.
પૌદ્ગલિક નથી પુદ્ગલો, મેં પિંડ રૂપ કર્યા નથી, તેથી નથી હું દેહવા તે દેહનો કરતા નથી.
હું પુદ્ગલમય નથી અને તે પુદ્ગલો મેં પિંડરૂપ કર્યા નથી, તેથી હું દેહ નથી તેમજ તે દેહનું કરતા નથી. હવે પરમાણુ દ્રવ્યોને પિંડ પર્યાય રૂપ પરિણતિ કઈ રીતે થાય છે એવા સંદેહને દૂર કરે છે.
પરમાણુ જે અપ્રદેશ તેમ પ્રદેશ માત્ર અશબ્દ છે, તે સ્નિગ્ધ વૃક્ષ બની પ્રદેશ દ્વયાદિવત્વ અનુભવે.
પરમાણુ કે જે અપ્રદેશ છે, પ્રદેશ માત્ર છે અને પોતે અશબ્દ છે, તે સ્નિગ્ધ અથવા વૃક્ષ થયો થકું દ્વિપ્રદેશાદિપણું અનુભવે છે. હવે પરમાણુને તે સ્નિગ્ધ વૃક્ષપણું કેવા પ્રકારનું હોય છે તે કહે છે.
એકાંશથી આરંભી જ્યાં અવિભાગ અંશ અનંત છે, સ્નિગ્ધત્વ વા વૃક્ષત્વ એ પરિણામથી પરમાણુને.
પરમાણુને પરિણામને લીધે એકથી માંડીને એક એક વધતા અનંતપણાને પામે ત્યાં સુધીનું સ્નિગ્ધત્વ અથવા વૃક્ષત્વ હોય છે એમ જિનદેવે કહ્યું છે. હવે કેવા સ્નિગ્ધ વૃક્ષત્વથી પિંડપણું થાય છે તે કહે છે.
ઓ સ્નિગ્ધ અથવા વૃક્ષ અણુ પરિણામ સમવા વિષમ હો, બંધાય જો ગુણ દ્વય અધિક નહીં બંધ હોય જગન્યનો.
પરમાણુ પરિણામો સ્નિગ્ધ હો કે વૃક્ષ હો, બે કી અંશવાળા હો કે એકી અંશવાળા હો, જો સમાન કરતા બે અધિક અંશવાળા હોય તો બંધાય છે, જઘન્ય અંશવાળો બંધાતો નથી.